તારીખ 24/12/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 345
પહેલા પેરેગ્રાફમાં નાની પુરુષની પ્રવૃત્તિના વિષયમાં પોતાની વાત કરી છે. નાની પુરુષની સાંસારિક પ્રવૃત્તિ બીજા સાંસારિક જીવોની જેવી દેખાય તો પણ તે ના પાણી જેવી છે, અગ્નિ જેવી નથી. અગ્નિ બાળે એનું પાણી ગામને બાળે ને, પણ ગામમાં લાગી હોય તો આગ લાગી હોય તો ઠારે, ઊનું પાણી હોય તો ઠારે, ટાઢું તો ઠારે પણ ઊનું હોય તો ઠારે. એમ અમને પણ પ્રવૃત્તિ કરતા પ્રવૃત્તિ મુક્તે સત્સંગ સાંભળે છે, નિવૃત્તિ સાંભળે છે. ગયા ભાવમાં જે મન ઉત્પન્નમાં અમે વૈરાગ્યમાં રહ્યા હતા એ બધું સાંભળે છે અને નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે કે ગમે તેમ કરીને આ ઝંઝટમાંથી છૂટીએ. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાને અનુસરે છે અને તથા ઉદયને અનુસરવાનું પણ બને છે. અરુચિપણે, અરસપણે, નિરસપણે ઉદયને અનુસરવાનું થાય છે. સત્સંગની રૂચિ હંમેશા રહ્યા કરે છે, કેમ કે હાલમાં તે નિયમિત રીતે સત્સંગ થતો નથી મુંબઈમાં. એટલે સત્સંગની રૂચિ રહે છે અને સત્સંગનો લક્ષ્ય રહે છે. લક્ષ્ય અને રૂચિ લગભગ સાથે રહે છે. જેની રૂચિ હોય એનો લક્ષ્ય હોય, લક્ષ્ય હોય એની રૂચિ હોય. રૂચિને શ્રદ્ધાને પર્યાયમાં લઈ જઈએ, લક્ષ્મણ જ્ઞાનને પર્યાય. એટલી પોતાની વાત કર્યા પછી હવે મુમુક્ષુને માટે વાત કરે છે. કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, તે કારણોને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે. શું કહે છે? પોતાનું આત્મકલ્યાણ છે એમાં અવરોધ થનારા કારણો, પ્રતિબંધક કારણો એટલે અવરોધ કરનારા કારણો, આડે આવનારા કારણો, તે કારણો પોતાના ભાવો હોય છે. સંયોગની વાત નથી અહીંયા. આત્મકલ્યાણમાં કોઈ સંયોગ નથી રોકતા. જે કોઈ રોકે છે એ સંયોગ પ્રત્યેના પોતાના મમત્વના પરિણામ, પોતાપણાના પરિણામ રોકે છે. એટલે એવા જે જે કારણરૂપ પરિણામો છે તે જીવે વારંવાર વિચારવા ખપે છે. એનો એક વાર નહીં, અનેક વાર વિચાર કરવો, કેમ કે એ પરિણામો પણ અનેક વાર થતા હોય છે. તેથી તેનો વિચાર પણ અનેક વાર કરવો પડે છે અને એ વિચાર કરવામાં એના મૂળિયા પકડવા જોઈએ કે આ પરિણામ ચાલે છે એની પાછળનો અભિપ્રાય છે. અભિપ્રાય એનું મૂળ છે. કોઈ પણ અનિષ્ટ પરિણામોનું મૂળ કારણ તત્સંબંધિત અભિપ્રાય છે. એટલે વિચારવામાં ક્યાં સુધી જવું? અભિપ્રાયના ઊંડાણ સુધી જવું. અને તે કારણો વારંવાર વિચારીને મટાડવા, એટલે એ પરિણામો અને એ અભિપ્રાયો એને વિચારીને મટાડવા જોઈએ તો આત્મકલ્યાણ થાય. આત્મકલ્યાણમાં આડે આવતા જે ભાવો છે અને અભિપ્રાયો છે એને વિચારીને એને સમજીને એને દૂર કરવા જોઈએ. ચોક્કસ દૂર કરવા જોઈએ. અને એ માર્ગને અનુસર્યા વિના, એટલે એ પ્રકારે ઉપાય કર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. કલ્યાણની પ્રાપ્તિ થાય એ પ્રકારે જો ન વિચારે અને પ્રતિબંધક ભાવોને દૂર ન કરે, પ્રતિબંધક અભિપ્રાયોને દૂર ન કરે, તો જીવનું કલ્યાણ કોઈ દિવસે ન થઈ શકે. એ સીધી સાદી રીતે સમજી શકાય એવી વાત છે. રસ્તે ચાલતા હોય અને કંઈક આદેશ આવે તો તરીને હાલવું પડે ને, કારણ એને આદેશને દૂર કરવી પડે, બે માંથી એક વાત તો કરવું જ પડે. તરીને ક્યારે હાલો, કે તરીને હાલવાની જગ્યા હોય તો, મકાન હોય તો તે તરીને હલાવીને જગ્યા, તો એ આદેશને દૂર કરવી પડે. એવી જ રીતે કાં તો તમે ઉદયથી તરીને ચાલો અને કાં એ તેના પરિણામોને દૂર કરો, અભિપ્રાયોને દૂર કરો. ખાડો આવે તો તરીને ચાલીએ છીએ, ખાડામાં પગ મૂકતા નથી, કારણ કે પગ ભાંગી જાય, કાં પગમાં ફ્રેક્ચર થાય, મરડાઈ જાય. ઉદયને તરીને ચાલવું એટલે એનાથી જુદાપણું, ઉદયથી પોતાનું જુદાપણું અનુભવમાં લેવું. કોઈ પ્રશંસા કરે એ ઉદય છે, દ્રષ્ટાંત લેવું. તો એ જ વખતે આપણે જો મને હું મળવામાં, તમે મારી પ્રશંસા કરો છો પણ મારા આત્માને હું મળ્યું એમાં, મારે હું લેવા દેવા, કઈ સંબંધ ખરો? તમારા ભાવ તમારી પાસે, તમારા શબ્દો તમારી પાસે, મારે શું ખબર? પણ મને કે છે સરસ આવ્યા વગર નહીં, એવી રીતે કોઈ નિંદા કરે, પ્રશંસા કરે, મેં નિંદા પણ કરે, તો પણ મારે શું લેવા દેવા? મને કે છે એમ આવે તો દ્રષ્ટિ આવગરી, એને ઓલામાં રાખ્યા વગર દ્રષ્ટિ આવગરી. પોતે માથે ઓઢે તો સરાય વગરી, તરીને રહેવું એટલે પોતાનું ઇન્વોલ્વમેન્ટ નહીં થવું ઉદયમાં, એનું નામ કરવું. પોતાની જાતને ઇન્વોલ્વ નહીં કરવાની, દૂધી રાખવાની, એલુસ રાખવાની, આપણે કઈ નહીં. મારાથી બહાર જેનું પરિણામ ન હોય એને મારે કઈ લેવા દેવા નહીં. કોઈ જીવ કે કોઈ પરમાણુ, કોઈના ભાવ કે કોઈની ભાષા, ભાષા પરમાણુ ભાવ, એ જીવના ભાવ મારે કઈ સંબંધ જ નથી. મારે શું કરવું? મારું કોઈ લઈ જાય નહીં, મને કઈ દઈ જાય નહીં, મારે શું? ખરેખર સંબંધ છે જ નહીં જીવને, એને ખરેખર સંબંધ નથી. એવી રીતે જોવું, એવી રીતે જ્ઞાન કરવું, એનું નામ થયો
વિના.
તમે સંબંધ જોડો એટલે આકુલતા થયા વગર રહી જ નહીં. સંબંધ કર્યો, સંબંધ માન્યો, સંબંધ સ્વીકાર્યો એટલે આકુલતા થયા વગર રહી જ નહીં. શું છે આ જગતમાં હું એક સ્વતંત્ર નિરાલંબ નિરપેક્ષ જ્ઞાનમય તત્વ છું, જીવ છું, જીવ તત્વ છું. આ જગતમાં કોઈના સંબંધ વિનાનો, આ સૂર્યચંદ્ર અધર આવે છે ને, કોઈના આધારે છે ટેકો પડે છે એઠા કાંઈ, એ આકાશમાં વિસ્તર ગતિ કરે છે ને કોઈના આધાર વગર. એમ મારો આત્મા પણ કોઈના અવલંબન વિના, કોઈના આધાર વિના, કોઈની અપેક્ષા વિના જ્ઞાનમય તત્વ છે. આવું જુદો સ્વતંત્ર તત્વ છે, કોઈની સાથે કાંઈ લેવા કરે. સ્પષ્ટ કરી દે, વિશ્વથી ઉપર તરતો આત્મા સ્વાનુભવ વખતે અનુભવાય છે. 144મી ગાથામાં આ શબ્દ વાપર્યા છે અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં. જયારે નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે વિશ્વની ઉપર તરતો અનુભવાય છે. ઉપર તરતો એટલે હાવ જુદો, પાણીની બાલટીમાં તેલ ના ટીપા નાખાય તરે છે કે ભળે છે પાણીમાં? કહેવાય એમ કે પાણીમાં તેલ નાખ્યું, પાણીમાં તેલ નાખ્યું જ નથી, તેલ તેલમાં છે, પાણી પાણીમાં છે. તેલ પાણીમાં ભળે ને પાણી તેલમાં ભળે ને જગ્યા જ નથી. એવું જ આ આત્માને વિશે છે, આત્મા કોઈમાં ભળતો નથી, શરીર મારે ભળતો નથી, કશાય અરે ભળતો નથી, જ્ઞાન તત્વ છે, જ્ઞાન તત્વ જે છે એવો જે ભિન્ન રહેવા વાળો આત્મા છે એને ભિન્નપણે અનુભવવો એનું નામ તર્યો. અને એમ નો અનુભવ્યો એ સંસારમાં ડૂબ્યો. બસ બે જ વાત છે. આ આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન જ્ઞાનમય છે એ દ્રવ્યાનુયોગનો મહાન સિદ્ધાંત છે. આવો દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત જૈન દર્શન સિવાય ક્યાંય નથી, કોઈ અન્ય દર્શનોમાં નથી, કોઈ વિજ્ઞાનમાં નથી, ભૌતિક વિજ્ઞાનમાં નથી. ભૌતિક વિજ્ઞાન તો રિલેટિવ છે, થિયરીનું સાયન્સ છે, આખું થિયરી ઓફ રિલેટિવિટી ઉપર આખું બેઝ થયેલું સાયન્સ છે. જૈન દર્શનનું વિજ્ઞાન થિયરી ઓફ નોન રિલેટિવિટી ઉપર બેઝ થયેલું છે, અને બેઝ છે બેના બેઝમાં જ થયેલ છે. અને આવું જે સર્વથી સર્વ પ્રકારે ભિન્નપણું છે તે સ્વરૂપમાં કેટલી ડિગ્રીએ અભિન્નતા કરે છે તેની આખરી સીમા છે તે શુક્લ ધ્યાનની છે. શેની છે? શુક્લ ધ્યાનની સીમા છે. એટલું બધું ઊંડાણ આ એક જ સિદ્ધાંતમાં રહેલું છે. અને એ શુક્લ ધ્યાનની ચરમ સીમા એટલે અર્યંત દેહ, અર્યંત પ્રતિમા. અત્યારે કેવું જ્ઞાનીઓનો જમાનો નથી. 2500 વર્ષ પહેલા એ શરીર પૂરો થઈ ગયો. કેટલા ઓલરેડી 2500 વર્ષ પહેલા એ પીરિયડ પૂરો થઈ ગયો. ત્યાર પછી કોઈ કેવલ જ્ઞાની થયા નહીં, હવે થશે પણ નહીં. હવે 84,000 વર્ષ પછી જે ચોથવારો શરૂ થશે, પછીની વાત પછી આવતી 24 શરૂ થશે. ઉત્સર્પિણી કાળમાં ચોથવારો આવશે. બાકી આ 5મો 6થો 6થો 5મો એક 2000 વર્ષના જે 4 પીરિયડ પૂરા થશે એમાં કોઈ કેવો જ્ઞાની નહીં હોય. કેવો જ્ઞાની એટલે શુક્લ ધ્યાનમાં બિરાજમાન પરમાત્મા. છતાંય આજે તમારે શુક્લ ધ્યાનના દર્શન કરવા હોય તો થાય ખરા, કરવા છે. જીન પ્રતિમા જીન સારખી મંદિરની અંદર જે જીન પ્રતિમા છે, અન્ય પ્રતિમા છે, એ શુક્લ ધ્યાનના દર્શન કરાવે છે. એમાં શુક્લ ધ્યાન દેખાય છે. શુક્લ ધ્યાન આવું હોય જો પ્રતિષ્ઠા કરીએ અને એનો અર્થ શું ખબર છે? પ્રાણ પ્રતિષ્ઠા. શું કહેવાય છે એને? પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે. પ્રતિષ્ઠા નહોતી કરી ત્યાં સુધી એ મૂર્તિ હતી. પ્રતિષ્ઠા કરી એટલે એ ભગવાન થયા. ભગવાન દેખાવા જોઈએ, દેખવા માટે દ્રષ્ટિ જોઈએ, બધા એમને દેખાતા દેખાય છે, એને દેખાય છે, આજે પણ દેખાય છે, કેટલું ભગવાનના દર્શન થાય છે. જીરેન્દ્ર દર્શન ઉપર એક આર્ટિકલ લખ્યો છે આપણે સત્વાનું સિઝનમાં, 21 આર્ટિકલમાં એક આર્ટિકલ જીરેન્દ્ર દર્શનમાં લખ્યો કે જીનેન્દ્ર પરમાત્માના મંદિરજીની અંદર દર્શન કેવી રીતે કરો. ઘણા વર્ષ પહેલા, એટલે 10 વર્ષ પહેલા મંદિરમાં સ્વાધ્યાયમાં આવી છે, કાયદો નીકળ્યો, પછી આર્ટિકલ તો પછી લેખો ત્યારે ચુનીલાલ એમ બોલ્યા હતા 45 વર્ષે દિગંબર કુળમાં જન્મ્યા પછી જીનેન્દ્રના દર્શન કેવી રીતે કરાય એ આજે જાણવા મળ્યું. તો મૂળ દિગંબર છે ને, મંદિરમાં જઈને જીનેન્દ્રના દર્શન કેવી રીતે કરાય એ આજે જાણવા મળ્યું. પછી દર્શન કેવી રીતે કરવા એ પછી ને વાત છે, આ તો એ તો એ જાણ્યું નહોતું કે આવી રીતે કંઈક દર્શન કરાતા હતા, એ ખબર નહોતી. કુળ સંપ્રદાયમાં તો રૂઢિ પ્રમાણે જય નારાયણ કરીને હવ નીકળી જાય છે, માથું નમાવીને હાલતા. ઘણું ઘણું જોવાનું છે શાસ્ત્રમાં, તો જીવ પ્રતિમા સમ્યકનું ગૌણ પણ કારણ કીધું છે, સમ્યક દર્શનનું કારણ. અને ગુરુદેવશ્રીએ પ્રતિષ્ઠા વખતે કઈ પ્રવચન ચાલ્યું હશે, એમાંથી મેં તો ટુકડા પકડ્યા છે. પરમાગમ સારમાં જે તારવ્યું છે, બે તારવ્યું છે, બે પોઈન્ટ છે કે મુમુક્ષુ જીવને એ ભેદ જ્ઞાનનું નિમિત્ત છે, અને જે જ્ઞાની છે એને ધ્યાનનું નિમિત્ત છે. જે જીવ પ્રતિષ્ઠાની સામે ધ્યાન જામે ને એવું ઘરે ન જામે, ઘરે રાખીશું. સૌંદર બોલવામાં જામે એવું બીજે ન જામે પાછી. એ પ્રતિમા એ બીજી જ રીતે ઘણાને છે. ચામુંડ્રા એના માતૃશ્રી હતા. ચામુંડ્રા એ સમીર દ્રષ્ટિએ રાજા હશે એવું લાગે છે, કેમ કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના એ શિષ્ય હતા જેમણે ગોમટસાર લખ્યો. એટલે તો ગોમટેશ્વર છે ને, ગોમટેશ્વર છે, ગોમટસાર ત્યાં લખાણો છે સવનભાઈ બોલા. અને ચામુંડરાયના નિમિત્તે લેખો છે, એના શિષ્ય હતા, રાજા હતા, મહારાજા હતા. એના માતુશ્રી પણ બહુ ધર્મિષ્ઠ હતા. એના સ્વપ્નમાં આ પ્રતિમા આવી છે, આજ સાઈઝની ને આજ પ્રમાણે એક્ઝેક્ટ, અને માથેરીને એમને ચડાવી છે. એ કારીગર પાસે માથેરીને ચડાવી છે કે આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો, મને આમ સ્વપ્નમાં આમ દેખાણું છે, મને આમ દેખાણું. એના અંગ અંગમાંથી નીતરથી વિતરાગતા છે, તપસથી વિતરાગતા છે. વિતરાગતાના દર્શન જીવ પ્રતિમામાં થાય છે. તો ઘણું ઘણી વાત છે. શેમાંથી વાત ચાલી આપણે? એ ભિન્નત્વ થવું, એ ભિન્નતામાંથી આ જીનેન્દ્ર ની પદવી મળે છે. કેમ કે શુક્લ ધ્યાનનો છેલ્લો પાયો છે, છેલ્લું સ્ટેજ છે. શુક્લ ધ્યાનના 4 સ્ટેજ માંથી છેલ્લું સ્ટેજ 13માં ગુણ સ્થાને આવે છે. અને અત્યારે નજરે જોવા મળે એવી વ્યવસ્થા હજી કુદરતે રાખી છે ખરી આપણા માટે, માત્ર આપણી દ્રષ્ટિ કેળવવાની. મોળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. હજી બહુ સાદી ભાષામાં સમજાવે છે. આમ તો એમ કેવું છે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર જીવના અનાદિના ત્રણ દોષ છે. પણ એ શાસ્ત્ર ભાષામાં કોઈ સમજે ન સમજે. એટલે મોળ, વિક્ષેપ ને અજ્ઞાન એ ત્રણ પ્રકારના પરિણામ વાત લીધી એટલે પરિણામ થી પકડે. ત્રણેની વ્યાખ્યા કરી શકો તે મળ કોને કેવું, વિક્ષેપ કોને કેવું, અજ્ઞાન કોને કેવું. અને એ પરિણામ આપણા ચાલતા હોય એ ભાવોને આપણે ઓળખવા પડે. એ આત્મકલ્યાણમાં અવરોધક જે કારણો છે એના મુખ્ય ત્રણ દોષ આ છે, મળ, વિક્ષેપ ને અજ્ઞાન. પ્રથમ અજ્ઞાનની વાત કરે છે. અજ્ઞાનનો દોષ કેવી રીતે ટાળવો, અજ્ઞાનને કેવી રીતે મટાડવું, કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ છે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. અજ્ઞાન કેવી રીતે નાશ પામે, એ અજ્ઞાન નાશ પામવા માટે જેને અજ્ઞાન નાશ પામ્યું છે એની વાત, એના વચનો, એનું શ્રવણ હોવું અત્યંત જરૂરી છે. કેમ કે એ જ બતાવી શકે આવી રીતે અજ્ઞાન ટળે. અને એ જે બતાવે એનો યથાયોગ્ય વિચાર થવો, યથાયોગ્ય વિચાર થવો એટલે શું કે એ વચન હું મને મારામાં કેવી રીતે લાગુ કરું છું. એવી રીતે એનો વિચાર થવો જોઈએ. વચન તો વચન છે, એ વચનનો સદુપયોગ હું મારા આત્મકલ્યાણ માટે કેવી રીતે કરું છું એવું જો મને વિચારતા આવડે તો મેં એનો યથાયોગ્ય વિચાર કર્યો. ખરા મિત્ર, એક જગ્યાએથી બે વાત નીકળે છે તો આપણે હમણાં રોજ પધ્યમાં ચાલે છે. બીજી જ વાત નીકળે અયથાર્થ વિચાર છે, તે જ વચન નો અયથાર્થ વિચાર છે અને તે જ વચન નો યથાયોગ્ય પણ વિચાર છે. યથાયોગ્ય વિચાર થી આત્મકલ્યાણ થાય એટલે અજ્ઞાન ની નિવૃત્તિ થાય, અજ્ઞાન નો નાશ થાય અને મિત્ર અજ્ઞાન ઉલટાનું બમણું થાય. કેમ કે એનો મિસયુઝ થયો, એ જ વચન નો મિસયુઝ થયો. અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, એટલે અજ્ઞાન પણ ઘણું ગાઢ થયેલું હોવાથી, દ્રઢ થયેલું હોવાથી તેનો રોધ એટલે એ બળવાનપણાને અટકાવવા માટે, એટલે કે એને નિર્બળ કરવા માટે, અજ્ઞાનને નબળું પાડવા માટે અને જ્ઞાની પુરુષના વચનનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે. જ્ઞાની પુરુષોના વચનો અનેક જીવોને મળે છે પણ એનો યથાયોગ્ય વિચાર કોઈ કરે છે અને બાકીના નથી કરતા એવું પણ સ્પષ્ટ જોવામાં આવે છે. તો એનો યથાયોગ્ય વિચાર થઈ શકે તે માટે શું કરવું જોઈએ કે મળ અને વિક્ષેપ મટાડવા ખાતે. મોળ છે એ શ્રદ્ધાનો દોષ છે, કે મોહ છે, મળ એટલે મોહ છે, મોહમાં મલિનતા છે. આપણે સીધી વાત કરી શાસ્ત્ર ભાષાને, મળ એટલે જીવનો મોહ છે અને વિક્ષેપ એટલે જીવના રાગ દ્વેષ છે. મોહ છે એ દર્શન મોહમાં જાય છે, એટલે શ્રદ્ધામાં જાય છે અને વિક્ષેપ છે એ નીચે ચારિત્રમાં જાય છે. એને પણ મટાડવા ખાતે છે. એટલે શું છે કે અજ્ઞાનનો નાશ કરવા માટે અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાઇમલ્ટેનિયસલી સાથે સાથે દર્શનનો પણ ઘટવો જોઈએ અને તમારો કસાય રસ પણ ઘટવો જોઈએ. એમ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય મુખ્ય જે આત્માના શક્તિઓ છે, મુખ્ય ગુણો છે, એનું જે વિપરીત પરિણમન ચાલી રહ્યું છે એમાં આ પ્રકારનો ફેરફાર ત્રણેયમાં એક સાથે સાઇમલ્ટેનિયસલી ઘટતો હોવો જોઈએ. એક ગુણથી કામ નથી થતું. એટલું જ્ઞાન કામ કરે અને શ્રદ્ધા અને ચારિત્રમાં કાંઈ ફેરફાર ન થાય એમ ન બને. એટલી શ્રદ્ધા કામ કરે અને જ્ઞાન ચારિત્રમાં ફેરફાર ન થાય એવું ન બને. એટલું ચારિત્ર કામ કરે અને શ્રદ્ધા જ્ઞાનમાં ફેરફાર થાય એવું ન બને. કેમ કે પદાર્થ એક છે અને એ પદાર્થના આ ત્રણ મુખ્ય ગુણો છે અને આપસની અંદર રિલેશન છે, સંબંધ છે. સંસારમાં પણ ત્રણેય સાથે કામ કરે છે અને મોક્ષ માર્ગમાં પણ એ ત્રણેય સાથે જ કામ કરે છે. આ ત્રણ મુખ્ય ગુણોની જ પ્રવૃત્તિ છે. સંસારમાં રખડવામાં આ ત્રણ મુખ્ય ગુણોની ઊંધી પ્રવૃત્તિ છે અને આ ત્રણ ગુણોની સૂંધી સવળી પ્રવૃત્તિ થાય તો મોક્ષ માર્ગ અને મોક્ષ થઈ જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ પહેલું સૂત્ર તત્વા સૂત્ર. ઊંધામાં શું કરે છે જી? જે વિપરીત અભિપ્રાયો છે, મિસકોન્સેપ્ટ છે બધા, વિપરીત નિર્ણયો છે, એ વિપરીત શ્રદ્ધાને દ્રઢ કરે છે અને વિપરીત શ્રદ્ધા રાગ દ્વેષને તીવ્ર કરે છે. ત્રણેય સાથે જ કામ કરે છે. ઊંધું કામ એ ત્રણેય સાથે કરે છે અને સૌળું કરે ત્રણેય સાથે કરે છે. ત્યારે ઊંધું તો ચાલી રહ્યું છે, હવે એ ઊંધામાં ફેરફાર થવો જોઈએ. અજ્ઞાન નબળું પડવું જોઈએ, અખ્યાતો મોહ નબળો પડવો જોઈએ અને કસાય રસ પણ નબળો પડવો જોઈએ. એ ત્રણેય નબળા પડે એને એક શબ્દમાં પાત્રતા અથવા સુપાત્રતા કહે છે. પાત્રતા કેવો એટલે એ પાત્રતામાં જેને ત્રણેય નબળા પીડ્યા છે એમ લેવું. એટલે એને જ્ઞાનમાં વિવેક જાગે, હિતરહિતની સૂઝ આવે. નંબર વન, એનું દર્શન મોડો પડે અને એના કસાય રસ પાતળા પડે. આ ત્રણે સાથે ચાલે. પાત્રતામાં ના ત્રણેય પ્રકાર હોય, ત્રણેય પ્રકાર હોય એનું એક નામ પાત્રતા. એક શબ્દમાં આવે પાત્રતા વાળો પામે, પાત્રતા વિનાનો કોઈ દિવસ ન પામે. ભલે ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય તો ન પામે, ગમે એટલો ત્યાગ હોય તો ન પામે. રાગદ્વેષમાં જે રસ છે ને, રાગદ્વેષનો જે કસાય રસ છે ને, એ કસાય રસ દર્શનની સાથે સંબંધ ધરાવે છે. જેનો દર્શન મો તીવ્ર એનો કસાય રસ તીવ્ર, જેનો કસાય રસ તીવ્ર એનો દર્શન મો પણ તીવ્ર, સમજવો. દર્શનમાં ઘણા નથી પકડી શકતા પણ કસાય રસ પકડાય છે, ખૂબ છે. એટલે એના ઉપરથી નક્કી થાય છે જો આ જીવને કસાય રસ આટલો તીવ્ર હોય તો એનો દર્શનમાં તીવ્ર થાય. એટલે કોઈ પણ કસાય તીવ્ર નહીં થવો જોઈએ, રસે કરીને તીવ્ર નહીં થવો જોઈએ. ખડના ભડકાની જેમ ઘડીકમાં ઉલવાઈ જાય એવો હોવો જોઈએ. ભડકો થશે પણ તરત ઉલવાઈ જવો જોઈએ. લંબાણો સમજવું કે આ રસ રસ તીવ્ર છે, રસ મંદ હોય તો લંબાઈ છે. આ એનો રસને માપવાનો ફેક્ટર છે, ઉત્પત્તિ છે. હવે સરળપણ પહેલાં તો અજ્ઞાન મટવાનું સાધન કીધું, જ્ઞાની પુરુષના વચનોને અંગીકાર કરવા, યથાયોગ્યનો વિકાર કરવો તો અજ્ઞાનની નિવૃત્તિ થાય. હવે મોહની નિવૃત્તિ કેવી રીતે થાય? સરળપણું પહેલું શું લીધું? સરળપણું. કેમ કે મોહ છે એ મિથ્યાત્વની પ્રકૃતિ છે અને માયા વક્રતા અસરળતા એના બધા સિમ્પટમ્સ છે. એટલે જે બહુ માયા કરે, અસરળતા કરે, વક્રતા કરે એનું મિથ્યાત્વ જોર કરે છે, એનું દર્શનનું જોર કરે છે. સરળતામાં આવે છે અને દર્શનમાં ઘટે છે. સર્વશ્રેષ્ઠ ગુણ એટલે તો સરળતા ઉપર આપણે એક આર્ટિકલ લખાય નથી, આ એક આર્ટિકલ 20 મુદ્દા લખ્યા છે સરળતા ઉપર. થોડા દિવસ માટે ગયા હતા